ભગવાન મહાવીર વૈરાગ્ય અને દીક્ષા કાર્તક વદ દશમ શાસ્ત્રીય માક્ષર વદ દશમ આજ આખી રાત રાજકુમાર વર્ધમાન ચૈતન્યની કોઈ અનેરી ધૂનમાં હતા. નિદ્રાનું તો નામ ન હતું, વારંવાર ચૈતન્યની અનુભૂતિમાં ઉપયોગ થમતો હતો. પરભાવોથી થાકીને પાછો વળેલો તેમનો ઉપયોગ હવે આનંદમય નિજ ઘરમાં જ સંપૂર્ણપણે સ્થિર રહેવા ચાહતો હતો. 30 વર્ષના રાજકુમારનું ચિત્ત આજે એકાએક સંસારથી વિરક્ત થઈ ગયું છે. મોક્ષાર્થી જીવો પ્રશમને માટે કોઈ બાહ્ય કારણોને ઢૂંઢતા નથી. પ્રશમ તો એમના અંતરમાં સ્વયમેવ સ્ફુરે છે. આજે વહેલી સવારમાં જ મહાવીરે સિદ્ધોનું સ્મરણ કરીને આત્માનું ધ્યાન ધર્યું. આજ એમના વૈરાગ્યની ધારા કોઈ અનેરી છે, વિશુદ્ધતા વર્ધમાન થઈ રહી છે, ઉપયોગ ઘડીકમાં અંતર્મુખ નિર્વિકલ્પ થઈ જાય છે ને પાછો બહાર આવી જાય છે, પણ બહારમાં ઉપયોગને ક્યાંય ચેન પડતું નથી. તે બધેથી છૂટવા માંગે છે, પરભાવરૂપ પરદેશમાંથી પાછા ફરી સ્વભાવરૂપ સ્વદેશમાં સ્થિર રહેવા માંગે છે. વારંવાર આવી દશામાં ઝૂલી રહેલા પ્રભુના મતિ જ્ઞાનમાં એકાએક કોઈ વિશિષ્ટ નિર્મળતા ઝળકી ઉઠી તેમને જાતે સ્મરણ જ્ઞાન થયું. દેવલોકના દિવ્ય દ્રશ્યો દેખાયા, ચક્રવર્તીના વૈભવો દેખ્યા, સિંહ દેખ્યો, સમ્યક્ત્વનો બોધ આપી રહેલા મુનિવરો દેખ્યા, ત્યાર પહેલાંની નરક દશા પણ દેખી. આમ અનેક પૂર્વભવો દેખીને તરત વીર પ્રભુનું ચિત્ત સંસારથી વિરક્ત થઈને જિન દીક્ષા માટે ઉદ્યમી થયું. અરે ક્યાં એ નરકના ઘોર દુઃખો ને ક્યાં સ્વાનુભૂતિનું સુખ, ક્યાં એ સિંહ પર્યાયમાં હિંસાની ક્રૂરતા ને ક્યાં સમ્યક્ત્વની શાંતિ. બંનેમાં સળંગ રહેનારો એક મહાન નાયક ભાવ તે હું છું એમ પોતાના એકત્વને ચિંતવતા એ રાજકુમાર વારંવાર નિર્વિકલ્પ થઈ જતા હતા. વારંવાર એટલી બધી નિર્મળતા ને નિર્વિકલ્પતા થતી હતી કે બસ હવે શુદ્ધ ઉપયોગી મુનિદશા વગર આ જીવ રહી શકશે નહીં. આમ મહાવીરે પોતાના મનમાં દીક્ષાનો નિર્ણય કર્યો. મહાવીરનો નિર્ણય એટલે વજ્ર નિર્ણય, મહાવીરનો નિર્ણય એટલે અફર નિર્ણય. ભગવાને દીક્ષા માટે મનમાં દ્રઢ નિર્ણય કર્યો ને પરમ વિરક્ત ચિત્તે ફરી એકવાર એ નિર્વિકલ્પ અનુભૂતિમાં લીન થયા. રાજકુમાર સિંહાસન પર બેઠા છે, ચૈતન્યની ગંભીરતામાં એવા લીન છે કે દુનિયાનું લક્ષ રહ્યું નથી. અરે ત્રિશલા માતાજી આવીને સામે ઊભા છે તેનું પણ તેમને લક્ષ નથી. માતા તો જોઈ જ રહ્યા કે વાહ, મારો પુત્ર કેવી અદ્ભુત વૈરાગ્ય મુદ્રામાં શોભી રહ્યો છે. આહા, આ નિશાંત વૈરાગ્ય મુદ્રા જોતા મને કોઈ અનેરો આનંદ થાય છે, જાણે આ શાંત મુદ્રા જોયા જ કરું. આ રીતે ત્રિશલા માતાના ઉરમાં અતિશય હેત ઉભરાઈ રહ્યું છે. મનમાં ને મનમાં તે પુત્રને આશીર્વાદ દઈ રહ્યા છે, પણ ખરેખર તે આશીર્વાદ આપે છે કે આશીર્વાદના બહાને એમની ભક્તિ કરે છે તે તો તેઓ જ જાણે. થોડી વારે મહાવીરે આંખ ઉઘાડી સામે જોયું તો માતાજીને ઉભેલા જોયા. માતાને જોતા તેમની વૈરાગ્ય મુદ્રા જરાક મલકી ઉઠી. માતાએ વહાલથી પૂછ્યું, બેટા વર્ધમાન, આજે તું આટલા ગંભીર વિચારમાં કેમ છો? ત્યારે વીરકુંવરના મુખમાંથી ગંભીર વાણી નીકળી, હે માતા, આજ સવારમાં જાતે સ્મરણમાં મેં મારા પૂર્વભવો જોયા. હવે મારું ચિત્ત બધેથી વિરક્ત થયું, તેથી આજે જ આ સંસાર છોડીને હું મુનિ દીક્ષા અંગીકાર કરીશ ને શુદ્ધ ઉપયોગ વડે પરમાત્મા પદને સાધીશ. હજી રાજકુમારના મુખમાંથી દીક્ષા લેવાનો શબ્દો નીકળે છે ત્યાં તો ઇન્દ્ર દરબારમાં ખળભળાટ થયો. ઇન્દ્રનું ઇન્દ્રાસન પણ ડોલી ઉઠ્યું. તરત પ્રભુના દીક્ષા કલ્યાણકનો અવસર જાણીને દેવો વૈશાલીમાં આવી પહોંચ્યા. લૌકાંતિક દેવોએ આવીને પ્રભુની સ્તુતિ કરી. વૈરાગ્ય ભાવનામાં નિમગ્ન પ્રભુએ નજર ઊંચી કરીને લૌકાંતિક દેવોની સામે જોયું ત્યારે સમતા રસ ઝરતા દ્રષ્ટિપાતથી દેવો અત્યંત પ્રમુદિત થયા. એક કોર વૈરાગી તીર્થંકર ને બીજી કોર વૈરાગી લૌકાંતિક દેવો. આ હા, વૈરાગ્યવંતા ઉત્તમ સાધક જીવોનું એ મિલન ચૈતન્યની પરમ ગંભીર શાંતિથી ભરેલું હતું એ મિલનથી પરસ્પર બંનેના વૈરાગ્યની પુષ્ટિ થઈ. પ્રજાજનોના આશ્ચર્ય વચ્ચે દેવેન્દ્રોએ વીરપ્રભુના દીક્ષા કલ્યાણકનો મહોત્સવ કર્યો. દેવોએ પ્રભુને ઉત્તમ દૈવી સફેદ વસ્ત્રોથી શણગાર્યા. પ્રભુનું આ વસ્ત્ર ધારણ છેલ્લી જ વારનું છે, ફરીને હવે કદી બીજા વસ્ત્રનું ધારણ નહીં થાય. એક કોર દેવોના શૃંગાર રસ, બીજી કોર વૈરાગી પ્રભુનો શાંત રસ. ઉત્કૃષ્ટ શણગાર ને ઉત્કૃષ્ટ વૈરાગ્ય બંને વચ્ચે જાણે સ્પર્ધા ચાલતી હોય. અંતે શૃંગાર રસની હાર થઈ ને વૈરાગ્યના શાંત રસને જીતી જીત થઈ. પ્રભુ તો રાગમય વસ્ત્રાદી શૃંગારને છોડવા ને વિતરાગી શાંત રસને ધારણ કરવા વનમાં જવા ઊભા થયા અને ઉત્તમ વૈરાગ્ય ભાવનાઓના ચિંતવનપૂર્વક ચંદ્રપ્રભા નામની પાલખીમાં આરૂઢ થયા. અહીં દેવ કરતા મનુષ્ય પર્યાયનું ને ચારિત્ર દશાનું મહત્વ બતાવવા માટે કોઈ કથાકાર અલંકારથી કહે છે કે દીક્ષા પ્રસંગે પ્રભુની પાલખી ઉપાડવા માટે દેવો અને મનુષ્ય વચ્ચે વિવાદ જાગ્યો કે પહેલા પાલખી કોણ ઉપાડે. દેવો કહે, અમે સ્વર્ગેથી પ્રભુનો દીક્ષા કલ્યાણક કરવા આવ્યા છીએ, તેથી અમે પાલખી ઉપાડીએ છીએ, ઉપાડશું. જેમ જન્મ કલ્યાણક વખતે પ્રભુને મેરુ ઉપર અમે જ લઈ ગયા હતા, તેમ અત્યારે દીક્ષા વખતે પણ અમે જ પ્રભુને વનમાં લઈ જશું. ત્યારે મનુષ્યો તરફથી રાજાઓ બોલ્યા કે અરે દેવો, અમે મેરુ ઉપર ભલે ન આવી શક્યા, પણ આ ચારિત્ર પ્રસંગમાં તો અમારો જ અધિકાર છે. પ્રભુ અમારા મનુષ્ય લોકના છે, તો પ્રભુની ચારિત્ર દશા વખતે અમે મનુષ્યો જ પ્રભુની પાલખી ઉપાડશું. ચારિત્રમાં દેવોનો અધિકાર નથી. અંતે દેવેન્દ્ર ઝંખવાઈને પ્રભુ સામે જોયું કે પ્રભુ આ વિવાદમાં કંઈ રસ્તો કાઢો ને દેવોને કંઈક અધિકાર મળે. પ્રભુ બોલ્યા, ચારિત્રમાં મને જે સાથ આપી શકે, જેઓ મારી સાથે ચારિત્ર દશા અંગીકાર કરી શકે, તેઓ પ્રથમ 7 પગલા પાલખી ઉપાડે ને પછી બીજો ઉપાડે. બસ ખલાસ. આ વાત સાંભળતા વેત ઇન્દ્ર ઝંખવાણે પડી ગયો. તેને પોતાનું ઇન્દ્રપદ તુચ્છ લાગ્યું ને પોકાર કરીને કહેવા લાગ્યા, અરે કોઈ મારું આ સમસ્ત સ્વર્ગનું રાજ્ય લઈને તેના બદલામાં મને ક્ષણ ભરનું પણ ચારિત્ર આપી દો. જુઓ ચારિત્ર દશાનો મહિમા. હે સૌધર્મ દેવ, તારી પાસે ઇન્દ્રપદ ભલે હોય, તે ઇન્દ્રપદ આપતાય એક ક્ષણ ભરનું ચારિત્ર તને મળી શકે તેમ નથી. ચારિત્ર દશા મનુષ્ય અવતારમાં જ થાય છે ને ઇન્દ્રપદ કરતાય તેનો મહિમા વધારે છે. આ અલંકાર કથન દ્વારા પુરાણકાર એમ પ્રસિદ્ધ કરે છે કે દેવલોકની દિવ્યતા કરતાય મનુષ્યલોકના સંયમની મહાનતા છે. એ સંયમ દશા પાસે દેવલોકના ઇન્દ્રને ઝૂકી જવું પડે છે. વળી મનુષ્યોમાં પણ વિદ્યાધર મનુષ્યોમાં તીર્થંકરો ઉત્પન્ન થતા નથી, ભૂમિગોચરી મનુષ્યોમાં જ તીર્થંકરો પાકે છે. તેથી પ્રભુની પાલખી ઉપાડવાનો પહેલો હક ભૂમિગોચરી રાજાઓનો જ છે. આ રીતે પહેલા 7 પગલા રાજાઓ પાલખી લઈ ને ભૂમિ પર ચાલ્યા, પછી 7 પગલા વિદ્યાધર રાજાઓ ચાલ્યા ને ત્યારબાદ દેવો પાલખી ઉપાડીને આકાશ માર્ગે ચાલ્યા. હજારો લાખો જીવો પ્રભુની સાથે સાથે વૈરાગ્ય ભાવનાપૂર્વક વન તરફ ચાલ્યા. ગંગા નદીના પશ્ચિમ કિનારે પટણાની સામી બાજુના કિનારે વૈશાલી કુંડલ ગ્રામના નાગખંડ નામના ઉપવનમાં પાલખીમાંથી ઉતરીને પ્રભુ મહાવીર એક સ્ફટિક શિલા પર બિરાજમાન થયા. ઉત્તરમુખે બિરાજમાન તે વર્ધમાન કુમારે ઓમ નમઃ સિદ્ધે ભ્યો કહીને સિદ્ધોને નમસ્કાર કર્યા. એ રીતે દેહાતીત સિદ્ધોને નજીક કરીને પ્રભુએ દેહના અભરણોને દૂર કર્યા, વસ્ત્રો પણ એક પછી એક ઉતારી નાખ્યા અને સર્વથા દિગંબર દશા ધારણ કરી દૈવી વસ્ત્રોમાં સુસજ્જ રાજકુમાર વર્ધમાન જેવા શોભતા હતા, તેના કરતાં પણ દિગંબર દશામાં મુનિરાજ મહાવીર વધુ શોભવા લાગ્યા. રત્નત્રય વડે પ્રભુ શોભી ઉઠ્યા ને પ્રભુના આશ્રયથી રત્નત્રય શોભી ઉઠ્યા. અરે પણ પ્રભુ અને રત્નત્રય જુદા ક્યાં હતા? એકબીજાથી શોભવાપણું હોય, પ્રભુ પોતે જ રત્નત્રય રૂપ પરિણમેલા હતા. ભેદ વાસનાનો લય થાવ, અભેદ આત્મ અનુભૂતિમાં લીનતા થાવ. અભેદ આત્મનુભૂતિમાં લીન તે શ્રમણ ભગવંત મહાવીરને વંદન હો. વૈશાલીના નગરજનો પોતાના પ્યારા રાજપુત્રને આવી વિતરાગ દશામાં દેખીને આશ્ચર્ય પામ્યા. તેઓ ન તો હર્ષ કરી શક્યા ને ન શોક, બસ જાણે હર્ષ શોક રહિત એવી વિતરાગતા જ કરવાની રહી. એવું જ આ કલ્યાણક પ્રસંગનું મંગલ વાતાવરણ હતું. હર્ષ અને શોક વગર પણ મોક્ષનો મહોત્સવ ઉજવી શકાય છે એમ પ્રભુનો આ દીક્ષા કલ્યાણક ઉત્સવ જાહેર કરતો હતો. અને એ ચૈતન્ય વીરને વિતરાગ દશામાં દેખીને ધર્મીજનોના અંતરમાં ચારિત્રની લહેરો ઉછળતી હતી. કારતક વદ દસમના સંધ્યામય સ્વયં દીક્ષિત થઈને મહાવીર મુનિરાજ છઠ ઉપવાસનો તપ ધારણ કરીને અપ્રમત ભાવે ચૈતન્ય ધ્યાનમાં લીન થયા. આહા, બે રત્નમાંથી વૃદ્ધિગત થઈને ભગવાન ત્રણ રત્નમયવંત થયા. ત્રણ જ્ઞાનમાંથી ચાર જ્ઞાનવંત થયા. અનેક લબ્ધિઓ સેવા કરવા આવી. એમની અતિન્દ્રિય જ્ઞાન ધારા તો કેવળ જ્ઞાન સાથે કેલી કરવા માંડી. કેવળ જ્ઞાને તે જ વખતે પોતાના મોટા પુત્ર સમાન મનઃપર્યય જ્ઞાનને મોકલીને પોતાના શીઘ્ર આગમનની આગાહી કરી દીધી. પણ પ્રભુનું લક્ષ એ મનઃપર્યય તરફ કે દિવ્ય લબ્ધિઓ તરફ ન હતું. તેઓ તો પોતાના જ્ઞાયક સ્વરૂપની અનુભૂતિમાં એવા મગ્ન હતા જાણે કે સિદ્ધ પદમાં બિરાજી રહ્યા હોય. વાહ, કેવી અદ્ભુત છે એમની શાંત જ્ઞાન મુદ્રા. પ્રભુની જ્ઞાન મુદ્રાથી પ્રેરાઈને ચારેક કોર હજારો ભવ્ય જીવો પણ ચૈતન્યનું ધ્યાન ધરવા લાગ્યા છે. અરે, ધ્યાનસ્થ પ્રભુની શાંત મુદ્રા દેખીને વનના સિંહ, હાથી, હરણ, સર્પ વગેરે પશુઓ પણ મુગ્ધ બનીને શાંતિથી પ્રભુ ચરણ સમીપ બેસી ગયા છે. આહા, જેની મુદ્રા જોતા આત્મસ્વરૂપ દેખાય એ ધ્યાનસ્થ મુનિરાજની શી વાત, એ તો સાક્ષાત મોક્ષ તત્વ જ બેઠું છે. વૈરાગ્યના પ્રચંડ પૂરમાં આખી વૈશાલી ઘેરાઈ ગઈ હતી. અમારા લાડીલા રાજકુમાર 30 વર્ષ અમારી સાથે રહીને અમને સુખ સમૃદ્ધિ આપી ગયા, જ્ઞાન વૈરાગ્ય આપી ગયા. હવે તો અમને છોડીને રાગ દ્વેષ કામ ક્રોધાદિને જીતવા માટે વનમાં ચાલ્યા ગયા. એ જરૂર વિજેતા બનશે, એ તો એના શુદ્ધ ઉપયોગમાં લીન થઈને બેઠા છે. અમારી સામે જોવા કે અમને આવજો કહેવા આંખ પણ ઊંચી નથી કરતા. અને અમને તો એને વનમાં મૂકીને નગરમાં પાછા જવા પગ પણ ઉપડતા નથી. રાજ વૈભવ વગર પણ પરમ વિતરાગતાથી આ કેવા શોભી રહ્યા છે. ખરેખર વિતરાગતા એ જ સુખ ને શોભા છે. બાહ્ય વૈભવમાં નથી સુખ કે નથી આત્માની શોભા. આમ વિચારતા હજારો લાખો નગરજનો વીરના વૈરાગ્યની પ્રશંસા કરતા હતા. ત્યારે મહાન વિજેતા વીર તો પોતાના એકત્વમાં ઝૂલી રહ્યા હતા. આહા, એક યુવાન રાજપુત્ર વિતરાગ થઈને સમસ્ત વસ્ત્રાભૂષણ રહિત દિગંબર દશામાં કેવા શોભે છે. અરે, સહજ ચૈતન્ય તત્વ તેના ઉપર કશાયની ને વસ્ત્રની ઉપાધિ શી, શુદ્ધ તત્વ ઉપર ઢાંકણ શા. વસ્ત્ર નીચે ઢકાયેલી વિતરાગતા વસ્ત્રના પડદા તોડીને બહાર નીકળી. વિતરાગતા પોતાના ઉપર કોઈ આવરણને સહન કરી શકતી નથી. જ્યાં મોહનું કે રાગનું આવરણ પણ નથી પાલવતું, ત્યાં બહારનું આવરણ તો કેમ પાલવે. ચાર દિવાલના ને વસ્ત્રના આવરણ તો વિષય વિકારના પાપને હોય, ધર્મને વળી આવરણ છે ના, એ તો સર્વ બંધન તોડીને નગ્નપણે પોતાના અસલી સ્વરૂપે વિચરે છે ને સર્વત્ર વિતરાગતાથી શોભે છે. ધન્ય તેમ દિગંબર મુનિ દશા. કોઈ જીવ જે વસ્તુ છોડે તેના કરતાં ઊંચી વધુ સુંદર વસ્તુનું ગ્રહણ કરતા જો તેને આવડે તો જ તેનો ખરો ત્યાગ કરી શકે. પુણ્ય રાગનો સાચો ત્યાગ તે જ કરી શકે કે જેને વિતરાગ ભાવનું ગ્રહણ કરતા આવડે. ત્યાગ લાભદાયક હોવો જોઈએ, નુકસાનરૂપ નહીં. જીવ જે ત્યાગે તેના કરતાં કોઈ ઊંચી વસ્તુ ઊંચો ભાવ પ્રાપ્ત કરે તો જ તેનો તે ત્યાગ લાભદાયી કહેવાય. ભગવાન મહાવીરનો ત્યાગ એવો હતો કે તેમણે જે હેય તત્વોને છોડ્યા તેનાથી વિશેષ ઉપાદેય તત્વોને ગ્રહણ કર્યા. એમની શુદ્ધતાની શ્રેણીની શી વાત કરવી. તેઓ જ્યારે નિર્વિકલ્પતાના મહાન આનંદમાં ઝૂલતા હતા ત્યારે તેમની શુદ્ધ ઉપયોગની પ્રચંડતા દેખીને બિચારા બાકીના ચાર સંજ્વલન કશાયો પણ સાવ ગુપચૂપ થઈને એવા સંતાઈ જતા હતા કે તે કશાયો જીવતા છે કે મરી ગયા છે તે જાણવું પણ મુશ્કેલ હતું. કેમ કે તે વખતે તેમની કોઈ પ્રવૃત્તિ દેખાતી ન હતી. આ રીતે એક બાજુ પ્રભુ મહાવીર વીરતા વડે મોહને જીતી રહ્યા હતા ત્યારે બીજી બાજુ ત્રિશલા માતા પણ વીરના વિતરાગ ચારિત્રની અનુમોદના કરતી હતી ને પોતાના મોહ બંધનને ઢીલા કરતી હતી. અરે રે, રાજમહેલમાં ઉછરેલો મારો પુત્ર વન જંગલમાં કઈ રીતે રહેશે ને ટાઢ તડકા કેમ સહન કરી શકશે એવી શંકા તે નહોતી કરતી. આત્મસાધનામાં પોતાના વીર પુત્રની વીરતાને તે જાણતી હતી અને જાણતી હતી કે ચૈતન્યના આનંદની લીનતામાં બહારનું કોઈ લક્ષ્ય જ નથી રહેતું. જ્યાં શરીરનું મમત્વ નથી રહેતું ત્યાં વળી બહારના ટાઢ તડકાના ઉપસર કેવા. અસ્પર્શી ચૈતન્યના વેદનમાં જળના સ્પર્શની અસર કેવી. આહા, આવા અતિન્દ્રિય ચૈતન્ય તત્વને જાણનારી માતા આત્મસાધનામાં આગળ વધતા પુત્રને દેખીને શું મૂર્છા પામે? નહીં, કદી નહીં. પોતાના લાડીલા પુત્રને મોહ બંધન તોડીને મુનિદશામાં ઝૂલતો દેખીને તે આનંદિત થઈ અને જ્યારે તેને કેવળનાની અરહંત પરમાત્મ સ્વરૂપે દેખશે ત્યારે તો તે બહુ જ આનંદિત થશે. ધન્ય માતા, તું તો પરમાત્માની માં છો. વર્ધમાન વગરના વૈશાલીના રાજમહેલો સૂના સૂના થઈ ગયા હતા. બહારના વૈભવો તો એના જ હોવા છતાં સુખ વગરના સાવ નીરસ દેખાતા હતા. જાણે કે તે પૂતગલ પિંડ જગતને કહેતા હતા કે દેખો, અમારામાં સુખ નથી, તેથી તો સુખને સાધવા માટે વીરકુમાર અમને છોડીને તપોવનમાં ગયા ને ચૈતન્યમાં લીન થયા. પરમ વૈરાગ્ય જેવું પ્રવેશ દ્વાર છે એવો ચૈતન્યવનનો આનંદ બગીચો સજ્જન સંતોને બહુ વહાલો છે. ધર્માત્માઓ તેમાં ક્રીડા કરે છે. પંચપરમેશજીનો ત્યાં વાસ છે. શુદ્ધ ઉપયોગનું અમોધ ચક્ર લઈને વીરનાથે જ્યાં આવા તપોવનમાં પ્રવેશ કર્યો ત્યાં તો મોહ લૂંટારો ભયભીત થઈને ભાગ્યો. નીજ વૈભવની સેના સહિત વીર યોદ્ધાના આગમનથી તપોવન શોભી ઉઠ્યું. સર્વગુણરૂપી વૃક્ષો પોતપોતાના મીઠા ફળથી ખીલી ઉઠ્યા. અત્યંત સુંદર અને પરમ શાંત એવા એ ચૈતન્ય નંદનવનમાં એકાંત સ્થાનમાં એકત્વ ચૈતન્ય ધામમાં પ્રભુ મહા આનંદને અનુભવતા હતા. આવો અદ્ભુત હતો પ્રભુ વીરનો વનવાસ.